એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, આજે આપણે અમેરિકન સાહિત્યની એક એવી કૃતિની વાત કરવાના છીએ જે તમને અંદરથી હલાવી દે. અર્નેસ્ટ જે ગેઇન્સની અ લેસન બિફોર ડાઈંગ. આ માત્ર એક નવલકથા નથી, પણ એક એવો સવાલ છે જે આપણા ગળામાં આવીને અટકી જાય છે. ગૌરવનો સાચો અર્થ શું છે અને શું એવા સંજોગોમાં પણ ગૌરવ જાળવી શકાય જ્યારે આખી દુનિયા તમને માણસ ગણવા જ તૈયાર ન હોય?
તમે બિલકુલ સાચું કહ્યું. આખી વાર્તાનો પાયો જ એ સવાલ પર છે, અને આ સવાલ કોઈ જેમ કે હવામાં નથી પૂછાયો. લેખક અર્નેસ્ટ જે ગેઇન્સ આપણને 1940ના દાયકાના લુઇઝિયાનામાં લઈ જાય છે, એ સમય અને એ સ્થળ જ્યાં જીમ ક્રો કાયદાઓનો સખત અમલ થતો હતો. એટલે કે વંશીય ભેદભાવ માત્ર સામાજિક નહોતો પણ કાયદાકીય હતો.
મતલબ કે ન્યાય અને અન્યાયની વ્યાખ્યા ચામડીના રંગ પર નક્કી થતી હતી. અને આ જ માહોલમાં બેયોન નામના એક કાલ્પનિક શહેરમાં આખી વાર્તા આકાર લે છે. અને લેખક પોતે લુઇઝિયાનાના એક પ્લાન્ટેશન પર મોટા થયા હતા, એટલે એમના લખાણમાં એ જમીનની સોળમ અને ત્યાંના લોકોના સંઘર્ષની પીડા સ્પષ્ટપણે અનુભવાય છે. ખરું ને?
બિલકુલ. અને એટલે જ આ કૃતિ આટલી શક્તિશાળી છે. તેને 1993માં નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ પણ મળ્યો, કારણ કે તે એક મૂળભૂત પ્રશ્ન પૂછે છે. એક યુવાન જેને સમાજે અને કાયદાએ પશુ જાહેર કરી દીધો છે, શું તે મૃત્યુ પહેલા એક માણસ બનવાનું શીખી શકે છે?
અને એની સાથે જોડાયેલો બીજો, કદાચ એનાથી પણ વધારે ઊંડો સવાલ, શું તેને આ પાઠ ભણાવવા જનાર શિક્ષક, જે પોતે જ જિંદગીથી હારી ગયો છે, આ પ્રક્રિયામાં ખરેખર જીવવાનો પાઠ શીખી શકે છે? આ તો જાણે બે તૂટેલા માણસોની એકબીજાને જોડવાની વાત થઈ. ચાલો આ સફરની શરૂઆત કરીએ.
વાર્તાની શરૂઆત જ આપણને કોર્ટરૂમમાં લઈ જાય છે. વાતાવરણમાં એક પ્રકારનો ઘૂંગળામણ ભર્યો તણાવ છે. કઠેડામાં જેફરસન નામનો એક યુવાન અભણ અશ્વેત છોકરો ઊભો છે. તેના પર આરોપ છે હત્યા અને લૂંટનો, પણ વાસ્તવિકતા એ છે કે ખોટા સમયે ખોટી જગ્યાએ હતો બસ.
હા, ઘટના કંઈક આમ બની હતી, બરાબર, કે જેફરસન બે મિત્રો સાથે એક દારૂની દુકાનમાં જાય છે. ત્યાં કોઈક વાત પર ઝઘડો થાય છે અને ગોળીબાર શરૂ થઈ જાય છે. દુકાનનો શ્વેત માલિક અને જેફરસનના બંને મિત્રો માર્યા જાય છે. જેફરસન ત્યાં એકમાત્ર જીવિત વ્યક્તિ બચે છે અને એ ડરીને ત્યાંથી ભાગવાને બદલે પૈસા લેવાની ભૂલ કરી બેસે છે. અને બસ
આખી બાજી પલટાઈ જાય છે. બરાબર, હવે કાયદાની નજરમાં તે જ હત્યારો છે. પણ વાર્તાનો સૌથી આઘાતજનક વળાંક તો હવે આવે છે. જેફરસનનો પોતાનો સરકારી વકીલ, જે શ્વેત છે, તેને બચાવવા માટે એક એવી દલીલ કરે છે જે કોઈને પણ તોડી નાખે. તે જ્યુરીને કહે છે, આ છોકરાને મૃત્યુદંડ આપવાનો કોઈ અર્થ નથી. એને ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડવો એ તો જાણે એક ડુક્કરને ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડવા જેવું છે.
એક મિનિટ, શું કહ્યું? તેને બચાવવા માટે આ દલીલ તો ફાંસીની સજા કરતાં પણ વધારે અપમાનજનક છે. આ તો એવું થયું કે કોઈને બચાવવાના નામે તમે એની પાસેથી એની ઓળખ જ છીનવી લો.
બિલકુલ, વકીલનો ઈરાદો કદાચ જેફરસનને બચાવવાનો હતો, એવું કહીને કે તેનામાં ગુનો કરવાની બુદ્ધિ જ નથી. પણ એ એક શબ્દ ડુક્કર જેફરસનના અસ્તિત્વ પર મરણતોલ ઘા કરે છે. મૃત્યુદંડ તો મળે જ છે, પણ એ પહેલાં તે પોતાની માનવતાનું ગૌરવ ગુમાવી દે છે અને જેલમાં જઈને તે ખરેખર પશુ જેવું વર્તન કરવા લાગે છે.
અને અહીંથી જ વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે, કારણ કે આ અપમાન માત્ર જેફરસનનું નથી પણ
એના આખા સમુદાયનું છે. સાચી વાત છે, જેફરસનની ગોડમધર મિસ એમા આ સહન નથી કરી શકતી. એની જીત છે કે એનો દીકરો એક ડુક્કર તરીકે નહીં પણ એક માણસ તરીકે મરવો જોઈએ. અને આ અશક્ય લાગતી જીત સાથે તે પહોંચે છે સ્થાનિક શાળાના શિક્ષક ગ્રાન્ટ વિગિન્સ પાસે. તેની વિનંતી એકદમ સીધી અને સરળ હતી. જેલમાં જાઓ અને જેફરસનને શીખવો કે એક પુરુષની જેમ ગૌરવભેર કેવી રીતે મરાય.
ઓહો, આ તો કેવો બોજ. ગ્રાન્ટ વિગિન્સ પોતે એક જટિલ પાત્ર છે. તે યુનિવર્સિટીમાં ભણેલો છે પણ પોતાના સમુદાયની લાચારી અને આસપાસના ભેદભાવથી એટલો થાકી ગયો છે કે તે બધું છોડીને અહીંથી ભાગી જવા માંગે છે. એના મનમાં સતત એક જ વિચાર ચાલે છે, જે માણસ પોતે જ આ વ્યવસ્થા સામે હારી ગયો છે, જે પોતે જ એક પુરુષ હોવાનો અર્થ શોધી રહ્યો છે, તે બીજાને શું શીખવશે?
એટલે જ તે શરૂઆતમાં આ કામ માટે ના પાડી દે છે. ત્યાંને એક જવાબદારી નહીં પણ એક સજા તરીકે જુએ છે. પણ તેની ફોય, ટેન્ટેન લુ અને મિસ એમ્માનો ભાવનાત્મક દબાણને કારણે તે નમતું જોખે છે. તેની આ સફર એક પ્રકારની ઉદાસીનતાથી શરૂ થઈને સામાજિક જવાબદારીના સ્વીકાર સુધી પહોંચે છે, અને આ જ આખી નવલકથાનો આત્મા છે.
અને બીજી તરફ છે જેફરસન, જેણે પેલા ડુક્કરના લેબલને જાણે કે ઓઢી લીધું છે. તે જેલમાં કોઈની સાથે વાત નથી કરતો, કોઈની સામે જોતો નથી. મિસ એમ્મા જ્યારે તેના માટે પ્રેમથી ખાવાનું મોકલે છે ત્યારે તે જમીન પર ઘૂંટણીએ બેસીને હાથનો ઉપયોગ કર્યા વગર સીધા મો વડે પ્રાણીની જેમ ખાય છે, જાણે કે તે દુનિયાને કહી રહ્યો હોય, તમે મને જે માન્યો છે હું એ જ બનીને બતાવીશ.
આ દ્રશ્ય વાંચતી વખતે તો કાળજું કંપી જાય, પણ આ વાર્તા નિરાશાની નથી, આશાની છે. ધીમે ધીમે ગ્રાન્ટની મુલાકાતોથી જેફરસનની અંદર કંઈક બદલાવાનું શરૂ થાય છે. તેની યાત્રા અપમાનના અંધકારમાંથી ગૌરવના પ્રકાશ તરફની છે. તે સમજવા લાગે છે કે તેનું મૃત્યુ નિરર્થક નથી, પણ તેના સમુદાય માટે એક પ્રેરણા બની શકે છે. આ બે પાત્રો સિવાય ગ્રાન્ટની પ્રેમિકા વિવિયન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તે ગ્રાન્ટ માટે આશાનું કિરણ છે જે તેને આ મુશ્કેલ સમયમાં ટકી રહેવાની હિંમત આપે છે.
તો ગ્રાન્ટે આ અશક્ય કામ માટે હા તો પાડી દીધી, પણ શરૂઆત કેવી રહી? જેફરસન સાથે તેની પહેલી મુલાકાતો ચોક્કસપણે સરળ નહીં રહી હોય.
સરળ તો બિલકુલ નહોતી. શરૂઆતની મુલાકાતો સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. જેફરસન જાણે મૌનની દિવાલ પાછળ છુપાઈ ગયો હોય. ગ્રાન્ટ કંઈ પણ પૂછે તે જવાબમાં માત્ર એટલું જ કહે છે, એનાથી શું ફરક પડવાનો છે, હું તો એક ડુક્કર છું. તે ગ્રાન્ટને અને પોતાની જાતને સતત એ અપમાન યાદ કરાવતો રહે છે.
આ તો ગ્રાન્ટ માટે પણ ખૂબ જ હતાશાજનક હશે. તે લગભગ હાર માની લે છે, નહીં? એને લાગે છે કે આમાં કંઈ નહીં થઈ શકે.
હા, અને આવી જ એક હતાશાની ક્ષણમાં તે જેફરસન માટે એક નાનકડો રેડિયો ખરીદી લે છે. આ કોઈ બહુ વિચારીને લીધેલો નિર્ણય નથી, પણ આ નાનકડી ભેટ જેફરસનની એકલતાની દિવાલમાં પહેલી તિરાડ પાડે છે. સંગીતના સૂરો દ્વારા તે ફરીથી બહારની દુનિયા સાથે જોડાય છે. એના માટે આ એક નાનકડી બારી ખુલી રહેવા જેવું હતું.
પણ મને લાગે છે કે સાચો બદલાવ આનાથી પણ ઊંડો હશે. રેડિયો તો માત્ર એક શરૂઆત હતી.
તમે સાચા છો. સાચો અને કહી શકાય કે ક્રાંતિકારી બદલાવ ત્યારે આવે છે જ્યારે ગ્રાન્ટ તેને એક નોટબુક અને પેન્સિલ આપે છે. આ કોઈ સામાન્ય ભેટ નહોતી, આ એક શક્તિશાળી સાધન હતું. જેફરસન માટે તે પોતાનો અવાજ પાછો મેળવવાનું, પોતાની જાતને વ્યક્ત કરવાનું માધ્યમ બની જાય છે.
આ વાત ખરેખર વિચારવા જેવી છે. જે શક્તિશાળી લોકોએ એક શબ્દ ડુક્કર વાપરીને જેફરસનની ઓળખ છીનવી લીધી, એ જ અક્ષરોની શક્તિનો ઉપયોગ કરીને ગ્રાન્ટે તેને પોતાની ઓળખ પાછી મેળવવામાં મદદ કરી. એટલે કે જુલમનું હથિયાર જ મુક્તિનું સાધન બન્યું.
ખૂબ સરસ રીતે તમે આ વાત મૂકી. અહીંથી જેફરસન એક નિષ્ક્રિય પીડિતમાંથી એક સક્રિય પાત્ર બને છે. તે પોતાની ડાયરીમાં લખવાનું શરૂ કરે છે, અને તેના લખાણો કોઈ અભણ વ્યક્તિના નથી, પણ એક ઊંડા વિચારક જેવા છે. તે પૂછે છે, હીરો કોણ હોય છે? શું મારા મૃત્યુનો કોઈ અર્થ હશે? તમે ત્યાં હશો? આ પ્રશ્નો માત્ર ગ્રાન્ટ માટે નથી, પણ પોતાના અસ્તિત્વ માટે, ઈશ્વર માટે અને આખા જગત માટે છે.
અને આખી વાતની સુંદરતા ગેઇન્સની લખવાની શૈલીમાં છે. તે બહુ ભારેખમ શબ્દો વાપરતા નથી. એમની ભાષા એકદમ સીધી અને સરળ છે, પણ એ સાદગીમાં જ ઊંડું દર્દ અને ભાવના છુપાયેલી છે. ગ્રાન્ટના દૃષ્ટિકોણથી વાર્તા કહેવામાં આવી છે, એટલે આપણે પણ તેની જેમ જ હતાશા અને આશા વચ્ચે ઝોલા ખાતા રહીએ છીએ.
બરાબર. જેમ જેમ મૃત્યુદંડની તારીખ નજીક આવતી જાય છે, જેફરસનનું પરિવર્તન સ્પષ્ટપણે દેખાવા લાગે છે. હવે તે ગ્રાન્ટ સાથે આંખમાં આંખ નાખીને વાત કરે છે. તેનામાં એક પ્રકારની શાંતિ અને સ્થિરતા આવી જાય છે. આ બદલાવ એટલો સ્પષ્ટ હોય છે કે જેલના અધિકારીઓ પણ તે અનુભવે છે, ખાસ કરીને ડેપ્યુટી પોલ બોનિન.
હા, પોલ બોનિન. તે એક શ્વેત અધિકારી હોવા છતાં તે જાતિવાદી વ્યવસ્થાની ઉપર ઉઠીને જેફરસનમાં રહેલી માનવતાને જુએ છે. તે ગ્રાન્ટ અને જેફરસન બંને સાથે સન્માનથી વર્તે છે.
અને આ બદલાવની પરાકાષ્ઠા ત્યારે આવે છે જ્યારે શરીફ એક અભૂતપૂર્વ નિર્ણય લે છે. તે જેફરસનને તેના પરિવાર સાથે જેલના મોટા ઓરડામાં બેડીઓ વગર સાથે બેસીને ભોજન કરવાની મંજૂરી આપે છે. એ દૃશ્ય જાણે કે ધ લાસ્ટ સપર જેવું છે.
અને એ અંતિમ ભોજન વખતે જેફરસન કેવો હોય છે?
તે એકદમ શાંત અને આત્મવિશ્વાસુ હોય છે. તે ડરેલો નથી. તે પોતાના પરિવારને હિંમત આપે છે. તે ગ્રાન્ટને કહે છે, મારા નાનન એટલે કે ગોડમધરને કહેજો કે હું મજબૂત છું. આ એક વાક્યમાં તેની આખી યાત્રાનો સાર આવી જાય છે, ડુક્કરથી લઈને મજબૂત માણસ સુધીની સફર.
મૃત્યુદંડના દિવસે શું થાય છે? ગ્રાન્ટ ત્યાં હાજર હોય છે?
ના, ગ્રાન્ટ એ દ્રશ્ય જોવાની હિંમત નથી કરી શકતો. એ દિવસે તે પોતાની શાળાના બાળકોને વર્ગની બહાર ઘૂંટણીએ બેસીને પ્રાર્થના કરવા કહે છે. તે પોતે બહાર ઊભો રહે છે અને એક પતંગિયું જુએ છે જે જાણે કે પુનર્જન્મ અને આત્માની મુક્તિનું પ્રતીક હોય.
અને પછી?
થોડીવાર પછી ડેપ્યુટી પોલ તેની પાસે આવે છે. તેનો ચહેરો ભાવુક હોય છે. તે ગ્રાન્ટને કહે છે, તે રૂમમાં જેફરસન સૌથી મજબૂત માણસ હતો. પોલ ગ્રાન્ટને જેફરસનની ડાયરી સોંપે છે અને તેનો અંતિમ સંદેશ આપે છે. નાનનને કહેજો કે હું ચાલીને ગયો.
હું ચાલીને ગયો માં આ ત્રણ શબ્દોમાં કેટલી તાકાત છે! એનો અર્થ એ નથી કે તે માત્ર પોતાના પગ પર ચાલીને ગયો. એનો અર્થ એ છે કે તેને કોઈ પ્રાણીની જેમ ઘસડીને લઈ જવામાં આવ્યો નહોતો. તે એક માણસ તરીકે ગૌરવભેર પોતાની શરતો પર મૃત્યુને ભેટ્યો. તેણે સાબિત કરી દીધું કે તે ડુક્કર નહીં પણ એક પુરુષ છે.
અને આ જે પાઠ હતો જે મિસ એમ્મા તેને શીખવવા માંગતી હતી, આ વાર્તા આપણને એ સમજાવે છે કે સાચી હિંમત ભાગી જવામાં નથી પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવામાં છે. ગ્રાન્ટ જે આખા સમુદાયથી ભાગી જવા માંગતો હતો તે અંતે સમજે છે કે તેની સાચી જગ્યા તેના લોકોની વચ્ચે જ છે. જેફરસનની યાત્રા તેને પોતાના લોકો પ્રતિની જવાબદારીનો અહેસાસ કરાવે છે.
તો અંતે સવાલ એ થાય કે આ પાઠ ખરેખર કોણે શીખ્યો? જેફરસને મરવાનો પાઠ શીખ્યો કે ગ્રાન્ટે જીવવાનો?
મને લાગે છે કે બંનેએ શીખ્યો. જેફરસને શીખ્યું કે મૃત્યુમાં પણ ગૌરવ હોઈ શકે છે અને તેનું બલિદાન તેના સમુદાયને એક નવી હિંમત આપી શકે છે. તેનું મૃત્યુ વ્યર્થ નથી જતું, તે એક પ્રેરણા બની જાય છે. અને ગ્રાન્ટે શીખ્યું કે સાચો અર્થ ભાગી જવામાં નહીં પણ પોતાના લોકો સાથે ઊભા રહેવામાં અને તેમની લડાઈમાં ભાગીદાર બનવામાં છે.
આ કૃતિએ પણ દર્શાવે છે કે અન્યાય અને દમન ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, માનવ ભાવનાને સંપૂર્ણપણે કચડી શકાતી નથી. એક નાનકડી નોટબુક અને પેન્સિલ પણ ક્રાંતિનું સાધન બની શકે છે, જો તેનો ઉપયોગ પોતાની ઓળખને પુનર્સ્થાપિત કરવા માટે થાય.
સાચી વાત છે. જેફરસને મૃત્યુ પહેલાં જે પાઠ શીખ્યો તે વાસ્તવમાં આપણા સૌ માટે જીવવાનો પાઠ બની જાય છે. તે આપણને શીખવે છે કે ગૌરવ કોઈ બહારથી નથી આપતું, એ તો અંદરથી કમાવવું પડે છે.
આ વાર્તા એ વાતની સાબિતી છે કે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં પણ નૈતિક હિંમત અને ગૌરવ જાળવી રાખવું એ જ સાચી વીરતા છે.
અને કદાચ એટલે જ આટલા વર્ષો પછી પણ અ લેસન બિફોર ડાઈંગ આપણને એટલી જ પ્રાસંગિક લાગે છે. તે આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિ, ભલે તેના સંજોગો ગમે તેવા હોય, સન્માનનો હકદાર છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરે મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.